આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલે છે. એ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં ત્રીજો પર્યાય અધિકાર, એ ત્રીજા પર્યાય અધિકારનો આજે છેલ્લો ક્લાસ છે. અમારે નેક્સ્ટ સન્ડે આ પર્યાય અધિકાર પર એક્ઝામ લેવાની છે. એટલે આપણે આ પર્યાય અધિકારમાં એક છેલ્લો ટોપિક બાકી છે, જે સ્વચતુષ્ટય પરચતુષ્ટય એનું ડિસ્કશન છે. બટ બિફોર વી ગો ધેર, આપણે થોડું રિવિઝન કરશું તૈયારી અને પછી ત્યાં જઈશું. એટલે જે એક્ઝામ લખનારા લોકો છે એમને માટે પણ આખું રિવિઝન થઈ જાય અને જે નવા લોકો છે એમને આખો એક બેઝ થઈ જાય. જો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની વાત ક્યાંથી ચાલુ થાય, સૌથી પહેલો ક્વેશ્ચન શું છે? વિશ્વ કોને કહે છે? વિશ્વ કોને કહે છે? છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. તો દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. અને ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના સર્વ ભાગમાં અને તેની સર્વ અવસ્થાઓમાં હોય તેને ગુણ કહે છે. અને અવસ્થા એટલે કે પર્યાય, તો પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે. વિશ્વમાં વિશ્વ છ દ્રવ્યથી બનેલું છે, બરાબર? અને દ્રવ્યનું બંધારણ શું છે? કે દ્રવ્ય, ગુણ અને પર્યાય એ સહિત આખી વસ્તુ એ દ્રવ્યનું બંધારણ છે. તો આ પ્રશ્નોત્તર માળા કેવી રીતના જાય છે? કે સૌથી પહેલા અધિકારમાં એના દ્રવ્ય એંગલની આખી વાત આપણે કરી લીધી, કે વિશ્વમાં છ દ્રવ્ય છે, એ દ્રવ્યની સંખ્યા કેટલી છે? જીવન, ઉદગલ, અહંકાર, ધર્મ, અધર્મ, આકાશ, એક અને કાળ દ્રવ્ય અસંખ્યા, એમાંથી એની દરેક દ્રવ્ય કેટલી અવગાહના રોગે છે, આદિ એ બધી ચર્ચા આપણી દ્રવ્ય અધિકારમાં થઈ ગઈ. પછી સેકન્ડ ચેપ્ટર ગુણ અધિકાર ઉપર હતું. તો ગુણ કોને કહેવાય? પછી ગુણોના મેઇન પ્રકાર કેટલા? બે, સામાન્ય અને વિશેષ. તો સામાન્ય ગુણ કોને કહેવાય? કે જે ગુણો ક્ષય દ્રવ્યમાં જોવામાં આવે છે તેને સામાન્ય ગુણ કહેવાય. અને વિશેષ ગુણ કોને કહેવાય? કે જે ગુણો સર્વ દ્રવ્યમાં તો નથી પણ પોત પોતાના દ્રવ્યમાં જોવામાં આવે છે તેને વિશેષ ગુણ કહે છે, બરાબર? હવે પછી સામાન્ય ગુણના કેટલા પ્રકાર છે? તેમાં આપણે છ મેઇન પ્રકાર જોયા હતા અને બાકી તો અનંત ગુણ છે. તો છ મેઇન પ્રકાર કયા જોયા હતા? અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અવગુ લઘુત્વ ગુણ અને પ્રદેશત્વ ગુણ. દરેકની પરિભાષા અને દરેક ગુણને જાણવાનો ટુ ફાયદો. આ બુકમાં ધેર ઇઝ અ ટુ પેજ ડિસ્કશન ઓન એવરી ગુણ, કે દરેક ગુણને જાણવાનો ટુ ફાયદો અને એના એકાદ બે એક્ઝામ્પલ, એમ કરીને અસ્તિત્વ ગુણનું ચેપ્ટર આખું કવર કર્યું, સોરી સામાન્ય ગુણનું ચેપ્ટર કવર કર્યું. પછી વિશેષ ગુણ. તો વિશેષ ગુણ કોને કહેવાય છે? કે જે પોતપોતાના દ્રવ્યમાં જોવામાં આવે છે. તો એક એક દ્રવ્યને લઈને એમના વિશેષ ગુણોની ચર્ચા કરી. જીવ દ્રવ્યના વિશેષ ગુણો કયા કયા? ચૈતન્ય, વેરી ગુડ. ચૈતન્ય એટલે જ્ઞાન અને દર્શન. પછી સુખ, વીર્ય, ચારિત્ર, ક્રિયાવર્તી શક્તિ, ભાવવર્તી શક્તિ આદિ, બરાબર? આ બધા ગુણો આપણે જોયા. ઉદ્યનમાં કયા કયા ગુણો જોયા? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવર્તી શક્તિ આદિ. અને પછી ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ, ગતિ હેતુત્વ. અધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ. આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણામ હેતુત્વ. આ બધા વિશેષ ગુણો આપણે ગુણ અધિકારમાં જોયા. એટલે ગુણ અધિકારમાં શું જોયું? એની પરિભાષા, બે મુખ્ય ભેદ્રવ્ય, સામાન્ય ગુણો, વિશેષ ગુણ, રાઈટ? એ આપણો ગુણ અધિકાર થયો. વેન વી કેમ ટુ પર્યાય અધિકાર, આ ખ્યાલ આવે છે? આ દ્રવ્યનું બંધારણ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. એટલે આ જે બુક છે એક એક પાર્ટને સમજાવતું સમજાવતું આગળ ચાલે છે. તો આપણે દ્રવ્યના બંધારણમાં જે પર્યાય છે એની અત્યારના એક સામાન્ય આપણે ચર્ચા ચાલે છે. તો આ ચેપ્ટરનું આપણે થોડું રિવિઝન કરીએ છીએ. पर्याय कोने कहे छे? सौथी पहला क्वेश्चन 211 पर्याय कोने कहे छे? गुणों ना विशेष कार्य ने पर्याय कहे छे। पर्याय એટલે શું છે? કોઈ પણ દ્રવ્યની વર્તમાન અવસ્થા, કોઈ પણ દ્રવ્યની વર્તમાન અવસ્થા એને પર્યાય કહે છે। આ તો સામાન્ય બધાને ખ્યાલ આવે ને, જેવી રીતના આપણા જ્ઞાનમાં વર્તમાનમાં શું ચાલે છે, આ સ્વાધ્યાય હોલનું જાણવું ચાલે છે કે અહીંયા એસી નો અવાજ આવે છે, એસી નો ફીલિંગ આવે છે, માઇક નો અવાજ આવે છે, ચાલો ફોટા આદિ બધું દેખાય છે, આ બધું જ્ઞાન ગુણનું વર્તમાનનું પરિણામ છે। એટલે કે જ્ઞાન ગુણની વર્તમાનની પર્યાય, એટલે કે જીવની વર્તમાનની પર્યાય, ખ્યાલ આવે ને બધા? ઓકે, પછી આપણે જોયું પર્યાયના કેટલા ભેદ, તો પર્યાયના મેઇન કેટલા ભેદ, બે, કયા ભેદ? અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય। અર્થ પર્યાય કોને કહે છે? દ્રવ્યના પ્રદેશત્વ ગુણ સિવાય બાકીના અન્ય અનેક ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહે છે। અને વ્યંજન પર્યાય કોને કહે છે? પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહે છે। આવી રીતના બે ભેદ શું કામ પડ્યા? કે ખાલી પ્રદેશત્વ ગુણને સાઈડમાં કરી નાખ્યો અને બાકીના બધાની પર્યાયને અર્થ પર્યાય રાખ્યો। પ્રદેશત્વ ગુણ આકાર સાથે સંબંધ છે, ધેટ ઇઝ ફાઇન, પ્રદેશત્વ ગુણ આકાર સાથે સંબંધ છે અને બાકીના અન્ય ગુણો ઇન્ડિવિડ્યુઅલ, તો પણ આકારને જુદો શું કામ કરે? મેઇન ક્વેશ્ચન તો એ છે ને, વેરી ગુડ। જો આ હેમંતભાઈના સ્વાધ્યાયમાં આવું વર્ણન આવે છે પ્રશ્નોત્તર મહારાજના સ્વાધ્યાયમાં કે જીવનું પ્રયોજન શું છે, જીવનું પ્રયોજન સુખી થવું એ જીવનું પ્રયોજન છે। હવે સુખી થવા માટેના પ્રયોજન માટે એમાં જીવનો આકાર શું છે એમાં કાંઈ મહત્વ રાખતો નથી। જેવી રીતના અત્યારના સ્થિત દશામાં આપણે જોઈએ તો આદિનાથ ભગવાનનું કદ કેટલું હતું? 500 ધનુષ હતું ને, આદિનાથ ભગવાનનું કદ 500 ધનુષ અને મહાવીર ભગવાનનું કદ 7 હાથ, તો દેવ જીવની હાઈટમાં ફરક છે તો પણ એમના સુખના અથવા તો એમના ગુણોના વેદનમાં કઈ ફરક છે? ફરક નથી। માટે તેને પ્રદેશત્વ ગુણને સાઈડમાં કરી નાખ્યો। સિમિલરલી પૂજ્યલમાં પણ એની જે પર્યાયો છે એ પર્યાયોમાં એના આકાર સાથે સંબંધ આવતો નથી, માટે પ્રદેશત્વ ગુણને સાઈડમાં કરીને એને વ્યંજન પર્યાય નામ આપ્યું અને બાકીના અન્ય ગુણોની પર્યાયને શું નામ આપ્યું? અર્થ પર્યાય નામ આપ્યું। ઓકે, આગળ હવે વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય દેવના કેટલા ભેદો છે? દેવના બે બે ભેદો છે, જે રેગ્યુલર આવતા હોય એને તો યાદ હશે ને આ બધું, કેમ કે એવરી ક્લાસમાં આપણે રિવિઝન કરીએ છીએ। ઓકે, તો બે ભેદો કયા છે? સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય। તો વ્યંજન પર્યાયના બે ભેદ, સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, અને અર્થ પર્યાયના એના બી બે ભેદ, સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય। આ રિપીટ કરવાથી શું થાય? બધું એકદમ ત્યારે ત્યારે યાદ થઈ જાય। તો અચ્છા, સ્વભાવ વ્યંજન પર્યાય કોને કહે છે? વેરી ગુડ, પર નિમિત્તના સંબંધ રહિત દ્રવ્યના પ્રદેશત્વ ગુણની પર્યાયને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે, જેનો શેષ કોઈ બીજા પર ડિપેન્ડન્ટ ન હોય, એટલે એનો બીજા પર કોઈ આરોપ આપવામાં ન આવે નિમિત્ત તરીકે પણ, તો એને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે, અને કોઈના પર આરોપ આપવામાં આવે તો એ વિભાવ વ્યંજન પર્યાય છે। જેવી રીતના આપણો અત્યારના જે શેપ છે, તો કોઈનો જાડો છે ને કોઈનો પતલો છે કે નહીં, તો સાથે જીવનો આકાર પણ જાડો પતલો થશે કે નહીં, તો અત્યારના વર્તમાન અવસ્થામાં જીવનો આકાર અને શરીરના આકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, માટે વિભાવ વ્યંજન કર્યા છે, ખ્યાલ આવે છે કે નહીં? અને સિદ્ધ ભગવાનનો આકાર કેવો છે? કે એમને હવે કોઈ શરીર જ નથી, તો માટે એમને કોઈ જાતનો આરોપ કે કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થતું નથી, માટે સ્વભાવ વ્યંજન કર્યા છે। સિમિલરલી અર્થ પર્યાયમાં સ્વભાવ અર્થ પર્યાય કોને કહેવાય? કે જે અન્ય ગુણો છે એની પર્યાયમાં કોઈ બીજા દ્રવ્યનો આરોપ આપવામાં આવે તો એને વિભાવ પર્યાય કહેવાય, અને આરોપ આપવામાં ન આવે તો એને સ્વભાવ પર્યાય કહેવાય. જેવી રીતના અરિયન ભગવાનનું કેવળ જ્ઞાન, તો એમાં હવે કોઈ કર્મનો કે કોઈ બીજા અન્ય ગુણનો આરોપ નથી, માટે સ્વભાવ અર્થ પર્યાય. અને આપણું જ્ઞાન કેવું છે? વિભાવ જ્ઞાન છે. કેમ વિભાવ છે? કેમ કે અત્યારે ઓછું વસ્તુ છે ને, કોઈને જ્ઞાનાવરણ નો ઉદય વધારે છે તો જ્ઞાન ઓછું છે, કોઈને જ્ઞાનાવરણ નો ઉદય ઓછો છે તો જ્ઞાન વધારે છે. તો માટે ઓછું વસ્તુ હોવા પર કર્મ નો આરોપ આપવામાં આવે છે, ખ્યાલ આવે છે ને? માટે વિભાવ અર્થ પર્યાય. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે એમાં જોયા હતા, એ તમે વાંચજો, બુક માં છે. આપણે આગળ વધીએ. જો આ તો એક સિદ્ધાંત થયો કે દરેક દ્રવ્યના પર્યાયના બે પ્રભેદ આપણે જોયા. હવે બીજો સિદ્ધાંત, જે મેઇન સિદ્ધાંત આપણે અધિકારમાં જોયો, ક્વેશ્ચન 236. બીજો મેઇન સિદ્ધાંત આપણે શું જોયો? કે કોઈ પણ દ્રવ્યનું બંધારણ એના દ્રવ્ય ગુણ અને પર્યાય છે. આના જ નામાંતર છે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. આના જ નામાંતર એટલે કે બીજા નામો, એને બીજા નામથી ઇન્ડિકેટ કરવામાં આવે તો એનું એને કહેવાય ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. કોઈ પણ દ્રવ્યની પર્યાય, પર્યાય કોને કહેવાય? જે વર્તમાન અવસ્થા છે, તો જેમ વર્તમાન બદલાય છે એમ પર્યાય પણ બદલાય છે. તો પર્યાય બદલાય છે તો નવી પર્યાય કેમ શું થાય છે? એનું ઉત્પાદ થાય છે. નવી પર્યાય નો ઉત્પાદ થાય છે અને જૂની પર્યાય નું શું થાય છે? વ્યય થઈ જાય. એટ ધ સેમ ટાઈમ એ દ્રવ્ય નો એક અંશ એવો છે જે એમાં કોન્સ્ટન્ટ રહે છે, એ અંશને શું કહેવાય છે? ધ્રુવ કહેવાય. જો આ સમજવું કેમ ઇમ્પોર્ટન્ટ છે? આપણે અત્યારે વાત કેની કરીએ છીએ કે દ્રવ્યના બંધારણની અને જીવના પ્રયોજન, રાઈટ? એમાં ઉત્પાદ વ્યય ધ્રુવ નો શું બેનિફિટ જાણીએ? વેરી ગુડ. આપણી વર્તમાનમાં જે દુઃખરૂપ પર્યાય, દુઃખરૂપ અવસ્થા છે, એ ચડી જાય છે, એનો વ્યય થાય છે અને સુખની અવસ્થા પ્રગટ થાય. બરાબર, એ તો થયો ઉત્પાદ અને વ્યય. ધ્રુવ શું ઇન્ડિકેટ કરે છે? જીવનો સ્વભાવ ત્રણેય કાળ એવો ને એવો જ રહે છે. આપણે આખી બધી વાર નરકમાં જાય, નિકુંજમાં જાય, તો જે રીતના ઓલું આપણે બહુ શાકભાજી ભરીને આવતા હોય લાઈફમાં અને ઓટોમાં બેસીએ, ક્યાંક બેસીએ તો એકાદ ક્યાંક રહી જાય ને, એવી રીતના આપણે એકાદ બે ગુણો ક્યાંક રહી ગયા હશે ને, કોઈ નરકમાં કે નિકુંજમાં કે ક્યાંક. આટલા અનંત ગુણો ભરેલા છે આપણી પાસે, તો કેવી રીતના કંટ્રોલ થતા હશે અને સાચવવા કેવી રીતે? એકાદ તો ક્યાંક પડી ગયો હશે કદાચ. એવું થાય કે નહીં? આટલા અનંત કાળમાં તો એકાદ વાર થાય કે નહીં? જો દરેક દ્રવ્યના જે અનંત ગુણો છે એ ક્યારેય બદલાતા નથી, એવા ને એવા જ રહે છે, ખ્યાલ આવે છે કે? તો મારી પ્રોપર્ટી જે છે, મારો દ્રવ્યનો જે સ્વભાવ છે, એ ક્યારેય બદલાયો જ નથી. એટલું જ નહીં, દરેક જીવ તો સમાન છે ને સ્વભાવથી, દરેક જીવ સ્વભાવથી સમાન છે, એટલે જ એને જીવ નામની કેટેગરીમાં મૂક્યા છે. જીવ જુદા છે, ઉદ્ગલ જુદા છે, ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય આદિ જુદા જુદા, બરાબર. પણ જેટલા જીવ છે તો બધા સમાન છે ને? આપણે બધા જીવ છે તો ભલે પર્યાયમાં વર્તમાન અવસ્થા જુદી જુદી છે, પણ સ્વભાવથી સમાન છે. આ એ બીજી મેઇન લર્નિંગ છે, ખ્યાલ આવે છે? કેમ કે આટલા બધા ભગવાન થઈ ગયા જીવ, અત્યારના વર્તમાનમાં અરિયંત અવસ્થામાં પણ વિરાજમાન છે અને ઘણા બધા નિગોદ આદિમાં પણ છે, પણ જ્યાં ધ્રુવ સ્વભાવને સમજે છે તો બધા સમાન છે એમ અંદરથી જ્યાં અંદર ભાવ આવે તો જીવના રાગ દ્વેષનો નાશ થઈ જાય છે, ખ્યાલ આવે? જીવમાં હવે કોઈ ભેદભાવ રહેતો નથી, કોઈ ભેદભાવ રહેતો નથી, બધા જીવ સમાન છે. આવું સમાન હોવાથી શું બીજો ફાયદો થાય છે? કે જીવ પોતાને જે હીન ગણતો તો બીજા કરતા, કે બીજા કરતા જે હીન ગણતો તો એની બદલે હવે પોતાના સ્વભાવનું એને મહત્વ આવે છે. જીવને પોતાના સ્વભાવનું જ્યાં મહત્વ આવે તો આ અરે આવો જીવ હું છું, જ્યાં મુનિરાજ જે છે એ તો હું મુનિરાજ થઈ શકું એમ છું, પૂજ્ય ગુરુદેવ શ્રી થઈ ગયા એટલે મહાન આત્મા થઈ ગયા, આપણને આટલો બધો ધર્મ નો ઉપદેશ સમજાવ્યો, ખ્યાલ આવે ને? પણ એમનાથી શીખ્યું શું આપણે? કે હું પણ એમના જેવો થઈ શકું એમ છું, ખ્યાલ આવે છે કે નહીં? તો ધ્રુવ સમજીને આ ફાયદો કરો. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ વસ્તુના સ્વરૂપને સમજાવનારા બીજા સિદ્ધાંત. ઉત્પાદ એટલે શું? કે નવી નવી પર્યાયનો ઉત્પાદ થયા કરે છે. વ્યય એટલે જૂની, જે જૂની જૂની પર્યાયો છે એનો નાશ થયા કરે છે. અને ધ્રુવ એટલે એમાં એક અંશ છે જે હંમેશા નિરંતર એવો ને એવો રહે છે. આવો સ્વભાવ દરેક વસ્તુમાં છે, ખાલી જીવમાં છે નહીં, દરેક વસ્તુમાં છે. આ અધિકારમાં આપણે આ બીજો મેઇન સિદ્ધાંત જાણ્યો. હવે એમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ્સ ને આપણે અત્યારના ગૌણ કરીએ, હવે આગળ વધીએ. હવે જો આપણે એના પછી બીજું મેઇન વસ્તુ આપણે શું જોઈએ, આ પર્યાય અધિકારમાં જનરલ એગ્રીગેશન ચાલે છે, તો આપણે એના સ્વભાવ વિભાવ પર્યાય આદિ જાહેર જોયા, પછી ઉત્પાદ જે ધ્રુવ જોયું, એના પછી હવે આપણે અમુક જે મેઇન મેઇન દ્રવ્ય છે એની પર્યાયો, એના પર્યાયોના એક્ઝામ્પલ જોયા. તો જેવી રીતના પૂતગલ દ્રવ્ય, પૂતગલ દ્રવ્યની પર્યાયના એક્ઝામ્પલ. તો જો પૂતગલમાં અનેક જાતના સ્કંદ બને છે, સ્કંદ એટલે શું? સ્કંદની પરિભાષા બે અથવા બે થી અધિક પરમાણુઓના સમૂહનો સમૂહને સ્કંદ કહે છે, પરમાણુઓના બંધને સ્કંદ કહે છે. તો આ પૂતગલ દ્રવ્ય છે કે એવું વિશેષ દ્રવ્ય છે કે જેમાં આવી રીતના સ્કંદ બનવાની તાકાત છે, કે પરમાણુઓ આવે છે નજીક, સ્કંદ બને છે અને પછી પાછળ છૂટા થઈને વિખેરાઈ જાય. તો આ જે સ્કંદ બને છે તો એ સ્કંદના અનેક જુદા જુદા પ્રકારો છે. એમાં આપણે જો 23-22 વર્ગણાઓ જોઈ હતી, અહીંયા 22 લખી છે, આમ 23 નો ખ્યાલ આવે છે. તો જો 252 ક્વેશ્ચન છે. બંધ કોને કહે છે? કે બે પરમાણુના સંબંધને બંધ કહે. સ્કંદ કોને કહેવાય? કે જે બે અથવા બે થી વધારે બંધ થાય છે એને સ્કંદ કહેવાય. તો આવા સ્કંદના કેટલા પ્રકાર છે? તો એની જુદી જુદી વર્ગણાઓ છે, તો એની 23 જુદી જુદી વર્ગણાઓ છે. હવે એમાં 5 મુખ્ય વર્ગણાઓ છે જેનો જીવ સાથે સંબંધ થાય છે. 5 મુખ્ય વર્ગણા છે જેનો જીવ સાથે સંબંધ થાય છે. તો કઈ છે વર્ગણાઓ? આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કારણ. હવે એના સિવાય પણ એ વર્ગણાઓના ઘણા જુદા જુદા ભેદ પ્રભેદ છે, એનું વિશેષ ડિટેલ આપણને બીજા શાસ્ત્રમાં મળે છે, ત્યાંથી વાંચ્યું. આગળ વધીએ. હવે જો પૂતગલની પર્યાય આજે આપણને બધું દેખાય છે આપણી આજુબાજુ વર્તમાનમાં, એ બધા પૂતગલના જ ખેલ છે. આપણું અત્યારના મંદિર છે, આપણે ઘરે જશું તો આપણું ઘરનું એન્વાયરમેન્ટ છે, આ શરીરની વ્યવસ્થા છે, આ આકાશમાં વાદળા આદિ બને છે, આપણી ગાડીઓ કે આ ધૂળ માટી કાદવ, આ બધી પૂતગલની જ રચનાઓ છે, ખ્યાલ છે કે? આ બધી પૂતગલની વર્તમાન પર્યાય છે. એ પૂતગલની વર્તમાન પર્યાયોમાં ઘણા 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 વિશેષો છે. એ વિશેષો આપણે તેના માટે સમજીએ છે કે આ જે બધું દેખાય છે એનાથી લલચાઈ ન જઈએ અને એનાથી દૂર જ્યાં જીવનો મુખ્ય સ્વભાવ જાણવા દેખવાનો છે, એને જાણીને એનું મહાત્મા આપણને આવે, આ જાણીને આ બેનિફિટ છે. અત્યારના વર્તમાનમાં આપણું શું, આપણી અવસ્થા શું છે? કે કોઈ પણ સારી વસ્તુ જોઈએ તો આપણું જીવ એના તરફ લલચાઈ જાય. સારી ખાવા પીવાની વસ્તુ હોય, ઘર મકાન આદિ હોય, કપડાં આદિ હોય, ગાડી મોટર આદિ છે, કોઈ પણ સારી વસ્તુ આપણને જોઈએ એટલે આપણને ભાવ થઈ જાય, આ વસ્તુ તો મારી પાસે હોવી જોઈએ, ખ્યાલ આવે છે કે? તો આ મારી પાસે હોવી જોઈએ એમ જે પરદ્રવ્ય પર પોતાનો અધિકાર આપણને જતાવવાની જે અંદરથી ભાવના થાય છે, એ ભાવના જીવના દુઃખનું કારણ છે, ખ્યાલ આવે? અને જ્યાં અંદરથી એમ ભાવ થાય કે આ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, આ જીવ સ્વતંત્ર, આ બધા પૂતગલો પણ એની પોતાની રચના કરવા સ્વતંત્ર, કોઈ કોઈનું કઈ કરી શકતું નથી અને કોઈ કોઈનું કઈ બગાડી શકતું નથી, તો જીવને અંદરથી સમતા ભાવ આવે છે. સમતા ભાવ આવતા બસ એક જાણવાનો પોતાનો સ્વભાવ છે એ જ મુખ્ય થાય છે કે હવે મારી પાસે આ જ રહ્યું અને જે જાણવાનો સ્વભાવ મુખ્ય થાય છે તો એને એમાં જ અંદરથી સુખ ભાસે છે, એમાં જ અંદરથી સુખનો આનંદ આવે છે. ચાલ આવે એમ કરીને જીવ સુખી થઈ શકે છે. ચલો આગળ જોઈએ. તો આ તો આપણે સુકેલ દ્રવ્યની પર્યાયો છે, એના પછી જીવ દ્રવ્યની પર્યાયો લીધી. તો જીવ દ્રવ્યના અનેક ગુણો છે, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, શ્રદ્ધા ગુણ આદિ હશે બરાબર. તો આમાં અમુક ગુણોને લઈને જીવના એ ગુણની પર્યાય, એટલે કે આપણી વર્તમાનમાં જીવની કેવી કેવી અવસ્થા થાય છે એ આપણને સમજાય. તો જો આમાં સૌથી પહેલા જ્ઞાન ગુણની પર્યાય લીધી છે, ક્વેશ્ચન 265, સૌથી પહેલા જ્ઞાન ગુણની પર્યાય લીધી. તો જ્ઞાન ગુણમાં પાંચ પ્રકારની પર્યાય છે. કઈ છે પાંચ પ્રકારની પર્યાય? મધ્ય જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિક જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન. કે જીવના જ્ઞાનમાં આ પાંચ પ્રકારની જુદી જુદી અવસ્થાઓ થાય છે. હવે એમાં પણ મતિ જ્ઞાનમાં ઘણું ડિટેલમાં આપણે જઈને જોયું હતું કે મતિ જ્ઞાનના જુદા જુદા ભેદ છે. એક તો પેલા જ્ઞાનના જુદા ભેદ છે પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. તો પ્રત્યક્ષ જ્ઞાન કયા કયા છે? કેવળ જ્ઞાન, સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. અને એક દેશ પ્રત્યક્ષ કોણ છે? અવધિ અને મનપર્યાય જ્ઞાન. અને પરોક્ષ જ્ઞાન કયા કયા છે? મતિ અને શુદ્ધ. આવું હોવા છતાં મતિ જ્ઞાનમાં પણ ત્રણ ભેદ આપણે જોયા હતા, કોઈને યાદ છે? મતિ જ્ઞાનના ત્રણ ભેદ આપણે જોયા હતા. જો એક છે સામ વ્યવહારિક પ્રત્યક્ષ, આમ છે જ્ઞાન પરોક્ષ. પણ આ ફોન પરોક્ષ હોવા છતાં ઇન્દ્રિયને આધારે છે એટલે પરોક્ષ છે, બરાબર છે કે નહીં? આ ફોન દેખાય છે તો ઇન્દ્રિયથી દેખાય છે માટે પરોક્ષ જ્ઞાન છે. પણ લૌકિક ઉપચારમાં તો આમ પ્રત્યક્ષ કેવો છે ને, મારા હાથમાં છે આમ પ્રત્યક્ષ મને દેખાય છે. તો લૌકિક ઉપચાર માટે એને વ્યવહારિક પ્રત્યક્ષ, વ્યવહારમાં પ્રત્યક્ષ જેવો છે એટલે એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય. ખ્યાલ આવે છે? જેવી રીતના સમજો કે કલ્પેશભાઈ નો ફોન કેવો છે, આ તો કઈક ઓલો ઓલો કઈક મોડલ છે, એ મને હમણાં વર્તમાનમાં દેખાતો નથી ને, આ તો જૂની મેમરીથી હું કહું છું. ખ્યાલ આવે છે કે નહીં? એ પરોક્ષ છે. અને બારલા મંદિર નો ફોન કેવો છે? અરે આ તો સેમસંગ નો ફોન છે જો મને દેખાય, તો કેવું છે જ્ઞાન? જાણે વ્યવહારમાં પ્રત્યક્ષ જ્ઞાન છે. ઓલું જ્ઞાન કેવું છે? કે મારા વિચારોથી કઈ ચાલે છે એટલે અંશે પરોક્ષ છે. અને એક છે સંપૂર્ણ પરોક્ષ, કે જાણે દેવગતિમાં કેવા જીવો રહે છે? ઉર્ધ્વલોકમાં. તો વૈમાનિક દેહો ઉર્ધ્વલોકમાં રહે છે. કેવી રીતના જાણ્યું? કે આ શાસ્ત્રને આધારે જાણ્યું. ખ્યાલ આવે છે કે નહીં? તો એ સંપૂર્ણ પરોક્ષ જ્ઞાન છે. એવી રીતના આપણે મતિ જ્ઞાનના એ પ્રત્યક્ષ પરોક્ષના બે પ્રભેદ જોયા હતા. પછી મતિ જ્ઞાનના અન્ય નામ આપણે જોયા હતા. તો મતિ, સ્મૃતિ, પ્રત્યવી, તર્ક અને અનુમાન. આ ખ્યાલથી અત્યારના સન્ડે ક્લાસમાં એ જ ચાલે છે ને? ભાવિકન તત્વાર્થ સૂત્રમાં, રેતીબેનના તત્વાર્થ સૂત્રના ક્લાસમાં અત્યારના પ્રત્યવી જ્ઞાન ચાલે છે. હવે એના સિવાય આપણે મતિ જ્ઞાનના બીજા ક્રમિક વિકાસના ચાર ભેદ જોયા છે. કોઈને યાદ છે કયા છે? વેરી ગુડ. અવગ્રહ, ઈહા, હવાય અને ધાયા. આ બધા જે ભેદ પ્રભેદ જે આપણે જોઈએ છે, એ ભેદ પ્રભેદ શું છે? એ જુદી જુદી જાતની પર્યાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કે જીવના એ ગુણની જુદી જુદી જાતની પર્યાય છે. તો આ આપણે જાણીને શું ફાયદો? આ જીવ જો આપણે ઉદ્ગત દ્રવ્યની પર્યાય જાણીને શું ફાયદો કર્યો? એનાથી ભેદ જાણીને આ જીવનો સ્વભાવ જુદો છે, જીવનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહેવું એ જીવનો સ્વભાવ છે, બરાબર. તો હવે અહીંયા ક્યાં આવ્યા? જ્ઞાન ગુણની પર્યાયમાં આવ્યા. તો જ્ઞાન ગુણની પર્યાયમાં જો મતિ જ્ઞાનમાં આમ જાણ્યું, આમ જાણ્યું, આમ જાણ્યું, જો પ્રત્યક્ષ જાણ્યું કે પરોક્ષ જાણ્યું, ખ્યાલ આવે છે કે નહીં? તો આ જ્ઞાતા દ્રષ્ટા પણ થઈ ગયું કે નહીં? બોલો જયેશભાઈ, હમણાં જ આપણે ચાલ્યું ને ઓલા ક્લાસમાં, ત્યાં જ્ઞાતા દ્રષ્ટા પણ થયું કે નહીં? જો આ જાણ્યું આ જાણ્યું આ જાણ્યું તો કે છે ના, આ જ્ઞાન ગુણની આ જુદી જુદી પર્યાયો જાણીને ક્યાં સુધી હવે ભેદ પ્રભેદમાં રહેવું છે? આમાં શું થાય છે તકલીફ કે જો આ ફોન જાણ્યો, પછી આ ડસ્ટર આ લાકડાનો પીસ જાણ્યો, આ માઇક જાણ્યો, આ પ્લાસ્ટિક જાણ્યો, આ તો જ્ઞાતા દ્રષ્ટા રહેવા શકાય? આપણું ફોકસ તો પર પદાર્થ તરફ ગયું કે નહીં? ફોકસ તો આપણું પર પદાર્થ તરફ ગયું ને? હવે એમાંથી પણ આ બધાને પૂજગલ કરીને એક સામાન્ય કરીને જીવનો સ્વભાવ જાણવા દેખવાનો છે. એક એક પર્યાયમાં પણ આ જાણું છું આ જાણું છું આ જાણું છું એમ ભેદ ગૌણ કરીને જીવનો સામાન્ય સ્વભાવ એ જાણવા દેખવાનો છે. એમ જ્યાં સામાન્ય સ્વભાવ આપણને મુખ્ય થાય તો જીવનું દ્રવ્ય કેવું છે કે એનો આવો અનંત પદાર્થ જાણવાની એવી શક્તિ વાળું દ્રવ્ય છે. એમ કરીને પાછું પોતાના દ્રવ્યની મહિમા આવવી જોઈએ. વર્તમાનમાં શું થાય છે કે હા હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, પછી પેલું કારેલાનું શાક આવે, હા કડવો સ્વાદ બી જાણ્યો, મારા બધા દ્વેષના પરિણામ બી જાણ્યા, ભલે પરિણામ આજે આવી ગયા એમ પણ માને છે. આ બાજુ શું થયું કે સારી સારી કઈ મીઠાઈઓ વાનગીઓ આવી તો હા એ મીઠાઈઓ વાનગીઓ પણ જાણી અને રાગના ભાવ બી થઈ ગયા. તો પછી આમાં ફાયદો શું કહે? સંસારી જીવ બી જ કરે છે અને આ જ્ઞાતા દ્રષ્ટા રહીને બી જ કરે છે, તો ફાયદો શું થયો? ખ્યાલ આવે છે કે નહીં? શ્રીમદજી કહે છે ને કે દરેક પૂજગલ પૂજગલ જાણ્યા એક સમાન જો આવે છે ને, રજકણ અને રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે જાણ્યા પૂજગલ એક સમાન. જયારે એવી અવસ્થા થાય આ જ્ઞાનમાં પણ બધા પૂજગલો પૂજગલ તરીકે દેખાય, એમાં કોઈ રાગ દ્વેષના ભાવ હવે જીવને રહેતા નથી અને એની સામે જીવનો ખાલી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ મુખ્ય થાય છે, તો જઈને બેનિફિટ થાય કે આ રાગ દ્વેષના પરિણામ હવે ઓટોમેટિકલી બંધ જ થઈ ગયા. કેમ કે કોઈ પૂજગલમાં કઈ ભેદ જ ન દેખાયો, બધા સમાન જ છે, સૌરભ કોના પર રાગ દ્વેષ કરે? ખ્યાલ આવે છે ને? અને જ્યાં રાગ દ્વેષના ભાવ બંધ થયા તો જીવને સુખની અનુભૂતિ થાય છે. આ ખ્યાલ આવે છે કે સુખી થવાનો રસ્તો શું છે? આ આપણે છે પ્રશ્નોત્તર વાળા છે સામાન્ય વાળા, પણ એ સામાન્ય માંથી તત્વ કેવી રીતના કાઢવું એના માટેનું આ ફાઉન્ડેશન આપણને બનાવે છે. ચલો આગળ વધીએ. તો આવી રીતના આપણે જ્ઞાન ગુણની પર્યાયોની ચર્ચા થઈ, પછી ચારિત્ર ગુણની પર્યાયો લીધી. ચારિત્ર ગુણમાં આપણે ચાર જુદી પર્યાયો જોઈ, સ્વરૂપાચરણ ચરિત્ર, દેશ ચરિત્ર, સકલ ચારિત્ર અને યથાચાર ચારિત્ર. અને નેગેટિવ જોવું હોય તો વિભાવ ચારિત્ર, જે રાગ દ્વેષના પરિણામ જે આપણા નિરંતર ચાલુ જ છે. ચાલે છે ચારિત્ર ગુણ. પછી આપણે ક્રિયાવતી શક્તિની વાત કરી, જીવ અને પૂજગલમાં સ્વયં ગમન કરવાની જે યોગ્યતા છે એ યોગ્યતાને ક્રિયાવતી શક્તિ કહેવાય છે. તો આ જે અહીંયા વર્તમાનમાં ગમન થાય છે, હાથ હલે છે, પૂજગલમાં હલન ચલન થાય છે, આ બધું એની ક્રિયાવતી શક્તિને કારણે થાય. પછી આગળ હવે જો આપણે અનેક જાતના જુદા જુદા એક્ઝામ્પલ જોયા, જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ એક ઝાડ છે અને એનો પરછાયો પડે છે, એ ઝાડનો પડછાયો પડે છે, બરાબર? એ જે પડછાયો શેડો છે ને, એ શેડો છે, દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કઈક તો છે જ ને. દ્રવ્ય ગુણ પર્યાય કે બહાર ક્યાં છે? વિશ્વમાં સબ દ્રવ્ય ગુણ પર્યાય કે અંદર હી હૈ. તો જો પેડ કા પેડ કી છાયા જો પડતી હૈ, જે શેડો પડે છે, એ પહેલા તો કયું દ્રવ્ય છે? ધર્મ દ્રવ્ય છે, અધર્મ છે, જીવ છે, પૂજગલ છે, કયું દ્રવ્ય છે? પૂજગલ દ્રવ્ય, બરાબર? કેમ છે પૂજગલ? કેવી રીતે ખબર પડી? વેરી ગુડ. કોણ બોલ્યું યાર? હા, એ શેડો દેખાય છે ને, આંખેથી દેખાય છે ને, તો આંખેથી દેખાય એટલે એમાં કયો ગુણ છે? આંખેથી દેખાય એટલે એમાં કયો ગુણ છે? વર્ણ ગુણ છે, વેરી ગુડ. વર્ણ એટલે કલર નામનો એક ગુણ છે. એ શેડો કયા કલર નો હોય છે? બ્લેક કલર નો છે ને, તો એમાં વર્ણ નામનો ગુણ છે. વર્ણ નામનો ગુણ છે એટલે કયું દ્રવ્ય છે? ઉદગળ છે. ચાલો, એક તો સેટ થયું. અચ્છા, હવે એ શેડો ત્યાં પરમાનન્ટલી છે કે ચેન્જ થયા કરે છે? કેવી રીતના ચેન્જ થાય છે? જેમ ઓલો સન અહીંયા કે અહીંયા જાય છે, તો એ શેડો પહેલા મોટું હતું, પછી નાનો નાનો થઈને પછી બીજી બાજુ ઉડી જાય, બરાબર? તો બદલાય છે. તો હવે શું બદલાય? દ્રવ્ય બદલાય, ગુણ બદલાય કે પર્યાય બદલાય? પર્યાય બદલાય, બરાબર. એટલે શેડો શું છે? પર્યાય. કોની પર્યાય? કયા દ્રવ્યની? ઉજ્જવલ દ્રવ્ય. તો દ્રવ્ય તો સેટ થઈ ગયું અને પર્યાય સેટ થઈ ગયું. હવે ગુણ કયો છે? હમણાં જ આપણે વાત કરી ગુણ કયા એ ત્યાં આવીએ છીએ, કઈ પર્યાય છે એના ઉપર આવીએ છીએ. અત્યારે ગુણ કયો છે? વર્ણ ગુણ છે. હમણાં આપણે વાત કરી ને વર્ણ ગુણ, બ્લેક કલર ને એની પર્યાય. જો હવે એમાં બે આવશે, વ્યંજન પર્યાય પણ આવશે ને અર્થ પર્યાય પણ આવશે. કેવી રીતના હવે તમે લગાવો? આકારના હિસાબે કઈ પર્યાય આવશે? વ્યંજન પર્યાય. એનો શેપ છે ને શેડો નો કઈક ને કઈક, તો એ શેપ છે તો એ વ્યંજન પર્યાય છે. તો વ્યંજન પર્યાય છે તો સ્વભાવ છે કે વિભાવ છે? વિભાવ. કેમ વિભાવ છે? ઘન પદાર્થ નો એમાં આરોપ આવે છે. અને એટલું સિદ્ધાંત યાદ રાખવાનું, જ્યાં જ્યાં સ્કંદ છે ત્યાં વિભાવ પર્યાય, બરાબર? ઓકે. એટલે એક તો વ્યંજન પર્યાય વિભાવ થઈ. હર્ષ પર્યાય કઈ છે? વર્ણ ગુણ ની બ્લેક કલર ની અત્યારના પર્યાય છે એ એની વિભાવ પર્યાય. આ ખ્યાલ આવે છે ને? આવી જ રીતે કોઈ પણ સિચ્યુએશનમાં તમે એના દ્રવ્ય ગુણ પર્યાય લગાવી શકો, બરાબર? પર્યાયમાં વિભાવ આવે ને, કેમ નહીં? કાળો છે એની વર્ણ ગુણ ની વિભાવ પર્યાય. જેવી રીતના જો હવે બીજું લઈએ આપણે, કે સમોશરણમાં દિવ્ય ધ્વનિ ખરાવતા શ્રીમંદર ભગવાન, બોલો હવે આમાં કેટલા દ્રવ્ય આવ્યા? પેલા જોઈ છે દ્રવ્ય કેટલા આવ્યા? છ માંથી જીવ, પૂજલ, ધર્મ, ધર્મ, આકાશકાળ, કેટલા દ્રવ્ય આવ્યા? જીવ અને પૂજલ દેવ આવી ગયા. કોણ છે જીવ દ્રવ્ય? શ્રીમંદર ભગવાન. અને પૂજલ કોણ છે? વાણી છે, સમોશરણ આદિ છે, શ્રીમંદર ભગવાન નું શરીર, એ પણ આ બધું પૂજ્ય છે, બરાબર? ઓકે, જલ્દી આમ કોઈ કયા કયા ગુણો આવ્યામાં? પેલા તો જીવ દ્રવ્ય ને લઈએ, તો જીવ દ્રવ્ય ના કયા ગુણો છે આમાં? એમનો જ્ઞાન ગુણ છે, કેમ કે એમાં આપણે ભગવાન કીધું એટલે અનેક ગુણો આવી ગયા એમાં, બરાબર? એમાં અનેક ગુણો આવી ગયા. વાણી ને કારણે કયો ગુણ આવ્યો? શબ્દ ગુણ આવી ગયો. શ્રીમંદર ભગવાન ની દિવ્ય ધ્વનિ કરે છે તો કયો ગુણ આવી ગયો ભગવાન નો? અરે ભગવાન નો ક્યાંથી ગુણ આવ્યો આમાં? જીવ દ્રવ્ય ના એક ગુણ નથી, તો પૂજ્ય દ્રવ્ય ની કેટેગરીમાં જાય. ખ્યાલ આવે છે કે નહીં? અને શ્રીમંદર ભગવાન ની પર્યાય કઈ છે વર્તમાનમાં? હા, જો બાકીના અન્ય બધા ગુણોની સ્વભાવ અર્થ પર્યાય છે. અને આકારની કઈ છે? આકારની વિભાવ વ્યંજન પર્યાય છે, કેમ કે શરીર ને આધારે એમાં આરોપ આવે છે. ખ્યાલ આવી ગયો જીવમાં? ચલો, પૂજ્ય પૂજ્ય દ્રવ્યમાં તો ઘણા બધા દ્રવ્ય કીધા આપણે, શરીર, વાણી, સમોષણ, બરાબર? આ ત્રણેય સ્કંદ છે કે પરમાણુ? ત્રણેય વસ્તુ સ્કંદ છે. તો પર્યાય કઈ આવશે? સ્વભાવ કે વિભાવ? વિભાવ. વિભાવ પર્યાયમાં એમાં પોત પોતાનો આકાર એ એની વ્યંજન થયો. અને પોત પોતાના જે બાકીના ગુણો, કે જેવી રીતના શ્રીમંદર ભગવાનના શરીરનો આકાર એ એની વ્યંજન થયો, ઉદ્ગલ દ્રવ્યની વ્યંજન થયો, બરાબર? પણ હવે શરીરનું વજન, એમના કલર આદિ એ એની અર્થ કરે. અચ્છા, વાણી જે છે એ વાણી એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? એ ભાષા વર્ણ એટલે પૂજ્ય દ્રવ્યના સ્કંદની પર્યાય છે. ખ્યાલ આવે છે? તો આવી રીતના આપણે કોઈ પણ સિચ્યુએશનમાં તમે દ્રવ્ય ગુણ પર્યાય લગાવી શકો. જાણીને શું ફાયદો? બધી જ વસ્તુમાં આપણે એટલો લગાવવો પડશે ને, જાણીને ફાયદો શું? જો આ જાણીને એ ફાયદો કે આપણે કોઈ પણ સિચ્યુએશનમાં આપણે વસ્તુને દ્રવ્ય ગુણ પર્યાયમાં જો કેટેગરાઇઝ કરી શકીએ તો તરત ખબર પડી જાય કે આ ક્ષણિક છે કે ત્રિકાળી છે. ખ્યાલ આવે કે નહીં? અને જો ક્ષણિક છે એમ ખબર પડે તો પછી એમાં શું ધ્યાન નાખવું? હજી જ્યાં સુધી સમજશું ત્યાં સુધી તો ક્ષણ પૂરી. એટલે આપણે જો એક તમે એક ડાયગ્રામ બનાવો, ગ્રાફ બનાવો, આ સાઈડ રાખો જીવ અને કુદરત, બાકીના દ્રવ્યને બહુ ઇમ્પોર્ટન્સ નથી, ચલો એને જવા દો, અને આ સાઈડ રાખો કે દ્રવ્ય ગુણ કે પર્યાય. ખ્યાલ આવે છે? હવે કોઈ પણ સિચ્યુએશન બને ને એને આ ગ્રાફ પર તમારે પ્લોટ કરવાનું. આપણું ઇમ્પોર્ટન્સ ક્યાં છે? આપણને કયો એરિયા રેલેવન્ટ છે આમાં? જીવ દ્રવ્ય તો આખું રેલેવન્ટ છે, બરાબર. પૂજગલ દ્રવ્ય આવે એ રેલેવન્ટ નથી, એટલે જ્યાં એ ત્યાં જાય પૂજગલના ક્વાડ્રન્ટમાં, આપણા પ્રયોજન માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, આગળ. હવે જીવ દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય, તો જ્યાં પર્યાયમાં આવે તો શું સમજવાનું? કે હા પર્યાય છે, મારી વ્યવસ્થા છે, એટલે મારે જે અશુભ ભાવ છે કરવા લાયક નથી, શુભ ભાવ છે એ ટેમ્પરરી કરવા લાયક છે. ત્યાં સુધી શુદ્ધ ભાવ પ્રગટ થતા નથી ત્યાં સુધી, બરાબર. પણ શું આ મારું સ્વરૂપ છે? તો નથી. તો સ્વરૂપ સમજવું હોય તો એ પર્યાયને તીજનો. તો હવે શું ભાઈશું? એ જીવ દ્રવ્યનું દ્રવ્ય અને ગુણ, બસ આ મારું એક્ચ્યુઅલ સ્વરૂપ છે. મારે સુખી થવું હોય તો આ સ્વરૂપને પકડવું પડશે. ખ્યાલ આવે છે કે? તો ઘરે જઈને પ્લોટ બનાવજો, તમારા ડ્રોઈંગ બોર્ડ પર મૂકી દેજો. જીવ પૂજલ આ બાજુ, દ્રવ્ય ગુણ અને પર્યાય. ખ્યાલ આવે છે? ચલો આગળ. હવે જો છેલ્લો ટોપિક આપણે શું કવર કર્યો હતો લાસ્ટ ટાઈમ, એક તો જીવ દ્રવ્ય જોઈ એની પર્યાય આપણે જોઈ, પૂજલ દ્રવ્ય જોયા એની પર્યાય જોઈ, પણ હવે વચમાં એવી સિચ્યુએશન બને છે કે આ જીવને કોઈ એક કર્મ નામનું પૂજલ છે એનો બંધ થાય છે, બરાબર. અને બંધને કારણે સંસારી જીવને કર્મ જોવામાં આવે છે, અને જે જીવ મોક્ષે જાય એને કર્મનો નાશ થાય છે. તો આપણે એ ટોપિક કહ્યું હતું, ક્વેશ્ચન 299, કર્મ બંધના કારણો કયા કયા. જો આપણે મેઇન ચેપ્ટર શું જોઈએ છે કે પર્યાય અધિકારની વાત છે, એ હંમેશા ભૂલવાનું નહીં. તો કર્મ બંધના કારણો એટલે, તો પહેલા જે કર્મ બંધ છે એ દ્રવ્ય ગુણ પર્યાયમાંથી કયામાં છે? જીવને જે કર્મ બંધ થાય છે એ પણ એક ટેમ્પરરી પર્યાય છે. ખ્યાલ આવે? હવે એનું કારણ કેવું હોવું જોઈએ? તો એ પણ ટેમ્પરરી હોવું જોઈએ કે ક્ષણિક હોવું જોઈએ? અરે સોરી, એટર્નલ હોવું જોઈએ. એ પણ ટેમ્પરરી હોવું જોઈએ, કેમ કે જો કર્મ બંધ જ ટેમ્પરરી છે એના કારણ પણ ટેમ્પરરી હોવા જોઈએ. તો જો એ કારણ આપણે સમજીએ તો એ કારણને દૂર કરીને જીવ સુખી થઈ શકે. ખ્યાલ આવે છે? એટલે હજી એક કોન્સેપ્ટ આપણે શીખ્યા કે કર્મ બંધ ના કારણો કયા કયા. તો કેટલા કારણ છે કર્મ બંધ ના? 5. કયા છે? નિત્યત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, બરાબર. નિત્યત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચ્યા ની પરિભાષા અને એના ભેદ પ્રભેદ આપણે બહુ ડિટેલ માં જોયા. એક છેલ્લું યોગ આપણું બાકી છે. છેલ્લા બે ક્લાસમાં તમે સાંભળજો, તમને ઓડિયો સાંભળવું હશે. સૌથી છેલ્લા ક્લાસમાં આપણે નિત્યાત્મ જોયું. નિત્યાત્મના કેટલા ભેદ જોયા? 2. છેલ્લા બે કયા ભેદ છે? ગ્રહિત અને અગ્રહિત. હવે ગ્રહિત નિત્યાત્મના બીજા 5 ભેદ કયા છે? એકાંતિક નિત્યાત્વ, વિપરીત નિત્યાત્વ, સાંચયિક નિત્યાત્વ, અજ્ઞાનિક નિત્યાત્વ અને દૈનિક નિત્યાત્વ, બરાબર. હવે જે લોકો ક્લાસ રેગ્યુલરલી અટેન્ડ નથી કરતા, આ 5 વસ્તુ ક્યાં સાંભળી છે? વેરી ગુડ. પ્રતિક્રમણની બુકમાં આપણને આ 5 આવે છે, નિત્યાત્વના પ્રકાર.
ચાલ આવે
એટલે ત્યાંથી તમે જુઓ છો. એના સિવાય આપણે જોયું અભિરતિ. અભિરતિ કોને કહેવાય? અભિરતિ કોને કહેવાય? કે વ્રત ન લેવાનો ભાવ, અથવા તો જીવને એ જાતનો સ્વરૂપ પ્રમણતાનો સ્વરૂપ પ્રમણતાનો નિર્વિકાર સ્વરૂપ પ્રમણતાનો અપરિણામ અવ્રત પરિણામ એને અવિરતિ કહેવાય છે. એટલે એને સિમ્પલ લેંગ્વેજમાં શું મતલબ છે કે જે જીવને એક વાર આત્માનો અનુભવ થયો, એક વાર તમને દર્શન થયું, એના પછી એને નિરંતર એમાં ને એમાં રહેવાનો ભાવ નથી થતો અને જે પ્રમાદ થાય છે એને અવિરતિ કહેવાય છે. પછી થર્ડ આપણે જોયું, થર્ડ રીઝન શું છે કે પ્રમાદ. તો પ્રમાદ કોને કહેવાય? પ્રમાદ કોને કહેવાય? પ્રમાદ એટલે ઇન જનરલ આળસ, બરાબર. અહીંયા તેની વાત છે, અહીંયા અનંત અનુબંધી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન પ્લસ સંજ્વલન કષાય નો તીવ્ર ઉદય. આ ચાર સિચ્યુએશનમાં જીવને પોતાના આત્મામાં રહેવાનો, જે નિરંતર રહેવાનો અવ્રત એટલે અપ્રમાદ, નિરંતર રહેવાનો અભાવ, એટલે જે આ ચાર કારણને લીધે પોતાના આત્મામાં રહી નથી શકતા એવા જીવને પ્રમાદી જીવ કહેવાય છે. જો અહીંયા પરિભાષા જોવી હોય તો 304 અનંત અનુબંધી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન ના ઉદયમાં જોડાવાથી તથા સંજ્વલન કષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી નિરતિચાર ચારિત્ર પાડવામાં અનઉત્સાહ, મારે આ શબ્દ જોયો હતો, અનઉત્સાહ, પોતાના આત્મામાં લીન રહેવાનો જેને અનઉત્સાહ છે એટલે કે એમાં લીન રહી શકતા નથી એને પ્રમાદ કહેવાય છે. તો પ્રમાદના આપણે કેટલા ભેદ પ્રભેદ જોયા હતા? પ્રમાદના 15 ભેદ પ્રભેદ આપણે જોયા હતા. કોઈને યાદ છે? ચાર કષાય, ચાર પ્રકારી, ચાર હિતતા, ચાર કષાય, પાંચ પ્રકારના ઇન્દ્રિયના વિષય, નિદ્રા અને સ્નેહ, બરાબર. આ 15 પ્રકારના ભેદ પ્રમાદના છે. હવે આગળ કષાય. કષાય કોને કહેવાય? સાધારણ પરિભાષા, ક્રોધમાન માયાલો, જે આત્માના પરિણામોને કસે એને કષાય કહેવાય છે, બરાબર. જે આત્માના પરિણામોને કસે એને કષાય કહેવાય. હવે અહીંયા શું છે કોન્ટેક્સ્ટ? કે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ એના ઉદયમાં આત્માની જે અશુદ્ધ પરિણતિ, અશુદ્ધ પર્યાય જે થાય છે એને કષાય કહેવાય છે. આ કષાયના કેટલા ભેદ પ્રભેદ જોયા હતા આપણે? કષાયના 25 ભેદ પ્રભેદ જોયા હતા. તો એના બે મેઇન ડિસ્ટ્રીબ્યુશન કયા છે? 16 કષાય અને 9 કષાય. 16 કષાય, 9 કષાય. તો 16 કષાયમાં કયા છે? અનંતાનુબંધી ક્રોધમાન માયાલો, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલો, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલો અને સંજ્વલન ક્રોધમાન માયાલો. અને 9 કષાય હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્તા, સ્ત્રીવે, પુરુષવે, નપુંસકવે. હવે જે છેલ્લું આપણું યોગ રહી ગયું છે એ જોઈએ. ક્વેશ્ચન 307, યોગ કોને કહે છે? યોગ કોને કહે છે? મન, વચન અને કાયાના અવલંબનથી આત્મ પ્રદેશોનું પરિસ્પંદન થવું એને યોગ કહે છે. જો સામાન્ય પરિભાષામાં સમજો, જ્યારે પણ જીવને બોલવાનો ભાવ થાય અથવા હલનચલન કરવાનો ભાવ થાય, બોલવાનો ભાવ એટલે વચન, હલનચલન કરવાનો ભાવ એટલે કાયા, અથવા મનથી કઈ પણ વિચાર કરવાનો ભાવ થાય, આમ આમ આડું તેડું કઈ બીજા અન્ય દ્રવ્ય વિશે, તો આ વસ્તુના નિમિત્તથી, આ વસ્તુના નિમિત્તથી આત્મ પ્રદેશોનું કંપન થાય છે. અને આત્મ પ્રદેશોનું જે કંપન થાય છે એને કારણે આત્મામાં કર્મને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો આખો પ્રોસેસ સમજાયો? અહિયાં બોલવા ચાલવાનો કઈ ભાવ થયો, એને કારણે આત્મ પ્રજેશનું કંપન થયું, એને કારણે કર્મને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થઈ. આ પ્રોસેસને યોગ કહેવાય છે. હવે આમ તો યોગ એક જ વસ્તુ છે, આત્મ પ્રજેશનું કંપન. એટલે બે વસ્તુ, જો દ્રવ્ય યોગ અને ભાવ યોગ. આત્મ પ્રદેશનું ફિઝિકલ કંપન થવું એને કહેવાય દ્રવ્ય યોગ, અને આત્મામાં કર્મને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થવી એને શું કહેવાય, એને કહેવાય ભાવ યોગ. તો દ્રવ્ય યોગ અને ભાવ યોગ. તો આમ તો દ્રવ્ય યોગ બધા સમાન છે, પણ તો પણ કયા નિમિત્તથી ઉત્પન્ન થયા એ સમજાવવા માટે આ ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે. કયા છે ત્રણ ભેદ? મન, એટલે મનને કારણે ઉત્પન્ન થનાર યોગ એને કહેવાય મનોયોગ. વચન ને કારણે ઉત્પન્ન થાય ને શું કહેવાય? વચન યોગ. કાયા ને કારણે ઉત્પન્ન થાય ને કાય. તો મેન ત્રણ ભેદ યોગના. અને વધારે ભેદ પાડવા હોય તો જો અહિયાં જુદા જુદા 15 ભેદ આપ્યા છે, આપણે વાંચી લઈએ. ફરી બીજો, મન વચન કાયાના અવલંબનથી આત્મ પ્રજેશનું પરિસ્પંદન, એને પરિસ્પંદન એટલે કંપન, એને કહેવાય યોગ. યોગ ગુણના અશુદ્ધ પર્યાયમાં કંપન પણ આત્મ પ્રદેશના કંપન ને યોગ, દ્રવ્ય યોગ કહેવાય. અને કર્મ અને ન કર્મ ને ગ્રહણ કરવાના નિમિત્ત રૂપ યોગ્યતાના ભાવ ને ભાવ યોગ કહેવાય. બરાબર. હવે મારો તમને એક ક્વેશ્ચન છે. અહીંયા લખ્યું છે કે યોગ ગુણના અશુદ્ધ પર્યાયમાં આવું થાય છે. બરાબર. યોગ ગુણના અશુદ્ધ પર્યાયમાં કંપન અને કર્મ ને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તો યોગ ગુણના શુદ્ધ પર્યાયમાં શું થશે? વેરી ગુડ. યોગ ગુણનું શુદ્ધ પરિણામ છે અયોગીપણ. અયોગ અવસ્થા એટલે સ્થિરતા, કોઈ કંપન નથી અને કોઈ કર્મને આકર્ષવાની શક્તિ નથી. ખ્યાલ આવે? આ થોડું કાઉન્ટર ઇન્ટ્યુટિવ છે. આપણને જનરલી લાગે કે કંઈક કરવું એનું નામ પર્યાય હોવી જોઈએ ને. શુદ્ધિ કોને કહેવાય? કે જાણે આપણને જિજ્ઞાસાના ભાવ હતા એ દૂર થયા અને હવે શુદ્ધિ પ્રગટ થઈ તો એને શુદ્ધ ભાવ કહેવાય. અહીંયા કેવું છે? અહીંયા ઊંધું છે. કઈ કરવું એનું નામ અશુદ્ધતા છે. અને કઈ ન થાય, કંપન ન થાય અને કર્મને આકર્ષવાની શક્તિ ન હોય એને શુદ્ધતા કહેવાય છે. આગળ જો, હવે યોગના 15 ભેદ છે. 4 મનોયોગ, 4 વચન યોગ અને 7 પ્રકારના કાર્ય. જો આપણે વાંચી લઈએ, 4 મનોયોગ: સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ, અનુભય મનોયોગ. સત્ય મનોયોગ એટલે કે કઈ સત્ય વસ્તુનો વિચાર કરો, અસત્ય વસ્તુનો વિચાર કરો, અસત્ય. ઉભય એટલે કે જે સત્ય બી હોય છે અને અસત્ય બી છે, કોઈક અપેક્ષા એ સત્ય છે, કોઈક અપેક્ષા અસત્ય. અને ઉભય અનુભય એટલે કે જે બે નથી. હવે કોઈ સામાન્ય કથન હોય, હે રામ, હવે આમાં શું સત્ય ને શું અસત્ય? કઈ નથી. ખ્યાલ આવે છે? સિમિલરલી વચન યોગમાં પણ છે સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, ઉભય વચન યોગ, અનુભય વચન. અને કાય યોગના 7 ભેદ: ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈકરિક, વૈકરિક મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કર્મ. જેને આપણને બધાને કર્મ શરીર છે તો બધાને કારમાં કાય યોગ છે. આપણને જેને ઔદારિક શરીર છે તો એને ઔદારિક કાયયોગ પણ છે. હવે જ્યાં વિગ્રહ ગતિમાં, એટલે અહીંયાથી મરણ પામીને કોઈ અન્ય ગતિમાં જાય, અને અન્ય ગતિમાં જો દેવ ગતિમાં જવાનું હોય તો વિગ્રહ ગતિમાં વચમાં કયું શરીર છે? તેજસ અને કારમાન શરીર છે, એટલે કારમાન કાયયોગ તો છે. પણ સાથે હવે નેક્સ્ટ ગતિમાં વૈકરિક શરીર થશે ને, એટલે વચમાં વૈકરિક મિશ્ર કાયયોગ. ખ્યાલ આવે? ત્યાં જઈને વૈકરિક કાયયોગ થશે. સિમિલરલી અહીંયા મનુષ્ય અને તિર્યંગમાં ઔદારિક કાયયોગ થશે, તો વચમાં વિગ્રહ ગતિમાં ઔદારિક મિશ્ર કાયયોગ. ખ્યાલ આવે? અને જે મુનિરાજને આહારક શરીર ઉત્પન્ન થાય છે, તો આહારક શરીર એ આહારક કાયયોગ છે. અને શરીર ઉત્પન્ન થવા પહેલા જ્યાં 6 પર્યાપ્તિઓ ચાલે છે ત્યારે આહારક મિશ્ર કાયયોગ. બરાબર. આ આપણા નિત્યાત્વના 5 કારણો પૂરા થયા. કયા છે 5 કારણો? અરે સોરી, કર્મ બંધનના 5 કારણો. मिथ्यात्व अभिरति प्रमाद दर्शाय। जो हम अपने छेलो टॉपिक बाकी है चतुष्टय। चतुष्टय इन जनरल चतुष्टय चार वस्तुओं जोड़ू, चार वस्तुओं जोड़ू है ना चतुष्टय। आ चतुष्टय नाम सांभळे छे क्यारे कोई? अनंत चतुष्टय, वेरी गुड। अनंत दर्शन, अनंत ज्ञान, अनंत सुख, अनंत लीला, आने कहेवाय अनंत चतुष्टय। कोई पण चार वस्तुओं जोड़ू है कहेवाय चतुष्टय, बराबर। जो अहीं परिभाषा वाचो, इन जनरल ज्यारे बात करीए ने तो चतुष्टय बे प्रकार, एक स्व चतुष्टय, एक पर चतुष्टय। जो वाचे तो स्व चतुष्टय ने पर चतुष्टय एटले शुं? स्व चतुष्टय एटले पोताना द्रव्य क्षेत्र काल अने भाव, अने पर चतुष्टय एटले के पोताथी भिन्न पर पदार्थना द्रव्य क्षेत्र काल अने भाव। जो कोई पण द्रव्य नी सत्ता आपणे केवी रीतना डिफाइन करीए? कोई पण द्रव्य नी एंटिटी, एनी सत्ता, एनु एक्जिस्टन्स केवी रीतना डिफाइन करीए? કે એ દ્રવ્ય પોતે, બરાબર, એના અનંત ગુણો અને એની અનાદિકાળની પર્યાય, બરાબર, એ દ્રવ્યની અનાદિકાળની પર્યાય। જેવી રીતના વર્તમાનમાં હું જીવ દ્રવ્ય છું, આ જીવ દ્રવ્યના અનંત ગુણો છે, જ્ઞાન દર્શન આદિ, એ બધા અહીંયા રહેલા છે ને, વર્તમાનમાં સત્તામાં રહેલા છે। અને વર્તમાનમાં હું મનુષ્ય છું, આની પહેલા હું મનુષ્ય નહોતો, આના પછી હું ક્યારેક કઈ બીજી ગતિમાં જઈશ, ખ્યાલ આવે છે કે નહીં? તો જે દ્રવ્યની સત્તા આખી ડિફાઈન કરવી હોય તો એની અનાદિકાળની પર્યાયો જે ચાલી આવે છે એ, અને અનંતકાળની પર્યાયો એ બધી લેવી પડશે। એનું આખું જે થ્રી ડાયમેન્શનલ એક મેટ્રિક્સ બને ને, એને દ્રવ્યની સત્તા કહેવાય, ખ્યાલ આવે છે? વર્તમાનમાં એ દ્રવ્ય, એના ગુણો અને અનાદિ અનંત પર્યાયો। સિમિલરલી આ દ્રવ્યની સત્તાનું વર્ણન કરવા માટે એક અનાદર પદ્ધતિ ઇઝ સ્વ ચતુષ્ટય, ખ્યાલ આવે છે? દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય રૂપે જો છે એ એનું દ્રવ્ય થયું। હવે જ્યારે જ્યારે જે જે પર્યાયમાં છે ત્યારે ત્યારે ઈ પર્યાયમાં કંઈક ને કંઈક ક્ષેત્ર રૂપશે, કોઈક ને કોઈક આકાર તો એનો હશે જ ને, જેમ જેમ પર્યાય તો એટલું એટલું એક ક્ષેત્ર હો ગયા છે, તો દ્રવ્ય ક્ષેત્ર। હવે દ્રવ્યનો કાળ શું છે? સ્વકાળ શું છે? સ્વકાળના બે ભેદ છે, એક તો વર્તમાનમાં જોઈએ તો વર્તમાનમાં આ પર્યાય એ સ્વકાળ છે, બાકી ખરી રીતે જોઈએ તો દ્રવ્ય અનાદિકાળથી છે ને અને અનંતકાળ સુધી રહેશે। તો દ્રવ્યનો જે જે પર્યાયમાં જે જે ફોર્મમાં હતો એ પર્યાયનું એ ફોર્મ અને બધાનું આખું ક્યુમ્યુલેટિવ એક આખી અનાદિ અનંત એવી પર્યાયોનો સમૂહ, ખ્યાલ આવે છે? એ દ્રવ્યનો સ્વકાળ, દરેક દ્રવ્ય અનાદિકાળથી અનંતકાળ સુધી જેટલી પર્યાયોમાં રહે છે એનો સમૂહ, એને કહેવાય સ્વકાળ। અને દ્રવ્યનો સ્વભાવ, દરેક દ્રવ્યનો સ્વભાવ જેવી રીતના એના અનંત ગુણો જે રહેલા છે તે ઉદ્ગમમાં સ્પર્શ ગંધવર્ણ આદિ, જીવમાં જ્ઞાન દર્શન આદિ આદિ, ખ્યાલ આવે છે? જો હવે આ સમજવાનો ફાયદો શું? હવે ઇમેજિન કરો, આપણે આ વાત પહેલા પણ થઈ ગઈ છે કદાચ, કે એક વાર ઇમેજિન કરો, એક બાજુ હું ને એક બાજુ મહાવીર ભગવાન, બરાબર, દેવ જીવ કેવા છે? સમાન છે। દ્રવ્ય અપેક્ષા એ કેવા છે? સમાન। એના ગુણો અપેક્ષા એ સમાન, એટલે સ્વભાવ અપેક્ષા એ, તો સ્વ દ્રવ્ય અપેક્ષા એ સેમ, સ્વભાવ અપેક્ષા એ સેમ, ખ્યાલ આવે છે? હવે પર્યાય જુઓ તો સ્વ ક્ષેત્ર અપેક્ષા એ વર્તમાનમાં મારું ક્ષેત્ર જેટલું છે 5-1-30 જેટલું હોય એટલું, અને એમનું ક્ષેત્ર કેટલું છે? જે છેલ્લું શરીર હતું એટલું, ખ્યાલ આવે? પણ હવે અનાદિ અનંત તમે ક્ષેત્ર જુઓ તો અનાદિ અનંત કાળમાં તો જેટલા વેરિએશન મારા છે એટલા વેરિએશન એમના છે, ख्याल आवे ने कि ए पण देव गति में गया छे, ए पण देव गति में गयो छे, ए पण तिर्यंच थया छे। सपोज ए महामच थया होय महावीर भगवान, तो हूँ भी महामच थयो होय, ख्याल आवे छे ने। एटले स्व क्षेत्र केवुं छे देव नुं, आम एवरेज आउट करिए तो समान वर्तमान में डिफरेंट, ख्याल आवे ओके। हवे स्वकाळ केवो छे देव नो, डिफरेंट केवी रीतना डिफरेंट है कि वर्तमान में ये क्या है सिद्ध अवस्था में है, और वर्तमान में हूँ क्या है संचारी अवस्था में है। और स्वकाळ खाली आटलो नहीं, स्वकाळ केवो छे अनादि अनंत काल नो प्रवाह है। तो अनादि अनंत काल पहला महावीर भगवान क्या था संसार में निगोद में, हूँ क्या हो संसार में निगोद में। अनादि अनंत काल पछी महावीर भगवान क्या हो એ સિદ્ધ અવસ્થામાં, અને હું ક્યાં હોય હું પણ સિદ્ધ અવસ્થામાં હોય, હું કેમ સંસારમાં, હું બી સિદ્ધ અવસ્થામાં હોય, ખ્યાલ આવે છે કે? તો અનાદિ અનંત કાળ પછી હું બી સિદ્ધ અવસ્થામાં, તો આટલો પાર્ટ પણ સેમ, આટલો પાર્ટ પણ સેમ, તો ફરક ક્યાં આવ્યો વર્તમાન, વર્તમાનમાં એટલે કેટલા અમુક જે 2-5 હજાર વર્ષમાં ફરક પડે છે, ખ્યાલ આવે છે કે નહીં? તો ક્યાં અનંત કાળ ને ક્યાં 2-5 હજાર વર્ષ, 2-5 હજાર વર્ષ ની તો કઈ કિંમત જ નથી। તો જેવા મહાવીર ભગવાન ના સ્વ ચતુષ્ટય, બસ ઓલમોસ્ટ એવા મારા સ્વ ચતુષ્ટય, ખ્યાલ આવે છે કે નહીં? તો આ જોઈને આપણને આપણી મહિમા આવે છે કે જો એમના જેવો તો હું શું શું ફરક છે। તો કોઈ પણ દ્રવ્ય ની આખી સત્તા ડિફાઇન કરવા માટે એના ચતુષ્ટય વપરાય છે। જો હવે એક્ઝામ્પલ તરીકે એક આત્માના અને એક પુદ્ગલના આપ્યા કે આપણે વાંચી જઈએ, ક્વેશ્ચન 309 આત્માના સ્વ ચતુષ્ટય સમજાવો। તો સ્વ દ્રવ્ય એટલે પોતાના જ્ઞાનાદિ ગુણો અને પર્યાય સહિત આખું અભિન્ન એક દ્રવ્ય, એનું સ્વ દ્રવ્ય। સ્વ ક્ષેત્ર તો જે મારા વર્તમાનમાં શરીર આકાર, એકચ્યુઅલી તો આખા લોક પ્રમાણ જીવના પ્રદેશો છે ને, તો લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ તે આત્માનું ક્ષેત્ર। સ્વકાળ જે નિત્ય સ્વભાવને છોડ્યા વિના નિરંતર ક્રમબદ્ધ પોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે છે, એ નિજ પરિણામનું સ્વકાળ। અનાદિકાળથી અનંતકાળ સુધી નવા નવા ઉત્પાદ અને જૂના જૂના વ્યય એનો આખાનો સમૂહ એ છે સ્વકાળ। અને સ્વભાવ કેવો છે જીવનો મારો, દ્રવ્યના આશ્રયે રહેલા ત્રિકાળી જે અનાદિ શક્તિઓ અનંત ગુણો એ એનો સ્વભાવ। એની સામે હવે પુદ્ગલ નું કેવું છે, જો પુદ્ગલ નો દ્રવ્ય પોતાના સ્પર્શ રસ ગંધ વર્ણ અસ્તિત્વ ગુણ આદિ સહિત અને તેમની પર્યાયો સહિત જે આખું અખંડ દ્રવ્ય એના ગુણ પર્યાયો સહિત આખું, જો જ્યાં શુદ્ધાત્માની વાત આવશે ને તો ત્યાં પર્યાયોને બહાર કરી દેવા છે, ખ્યાલ આવે છે કેમ? કેમકે એ મારો વર્તમાનનો ક્ષણિક વિભાવ છે, અને દ્રવ્યમાં ક્ષમતા કેટલી છે તો જે ત્રિકાળી સ્વરૂપ છે તેટલી। પણ જ્યાં દ્રવ્યની સત્તાની વાત કરવામાં આવે તો ગુણ પર્યાય સહિત આખું એક અખંડ દ્રવ્ય લેવામાં આવશે, ખ્યાલ આવે છે ને? આખું આ ભેદ ડિફરન્સ ખ્યાલ આવે છે? ઉદ્ગલ દ્રવ્ય કહ્યું છે કે એના સ્પર્શ ગંધવર્ણ આદિ ગુણો અને એની પર્યાય સહિત આખું અખંડ દ્રવ્ય, એનો ક્ષેત્ર શું છે ઉદ્ગલ દ્રવ્યનું? આમ એક પરમાણુ, અને આમ છંદ તરીકે જુઓ તો જેટલો મોટો સ્કંદ એ પ્રમાણે, એનો કાળ શું છે એ પણ અનાદિ અનંત, જો નિત્ય સ્વભાવને નહીં છોડવા છોડીને નિરંતર ક્રમબદ્ધ પોત પોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ અને જૂના જૂના પર્યાયોનો વ્યય, એ જ ઉદ્ગલના નિજ પરિણામનું સ્વકાળ, ખ્યાલ આવે? અને લાભ સ્વભાવ ઉદ્ગલ દ્રવ્યના આશ્રયે રહેલા સ્પર્શાદી અનંત ગુણોનું જે સ્વરૂપ જે સ્વભાવ એ એનો સ્વભાવ। હવે જો છેલ્લા 2-3 ક્વેશ્ચન છે જોઈ લઈએ। ક્ષેત્રની અપેક્ષાએ દ્રવ્ય ગુણ પર્યાયને સરખાવો, તો જ્યાં દ્રવ્ય છે ત્યાં જ એના ગુણો છે અને ત્યાં જ એની પર્યાય છે, એટલે ક્ષેત્ર અપેક્ષાએ દેવ સમાન। જો સમયસારમાં ગુરુદેવશ્રી કહે છે કે પર્યાયનું ક્ષેત્ર જુદું અને દ્રવ્યનું ક્ષેત્ર જુદું, ખ્યાલ આવે? એ અપેક્ષા જુદી છે, ત્યાં અપેક્ષા ભાવ પ્રધાન છે કે જે દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર એ ક્ષણિક સ્વભાવ ઘૂસી જતો નથી, ક્ષણિક સ્વભાવ જુદો છે, દ્રવ્ય સ્વભાવ જુદો છે। અહીંયા તો કઈ વાત છે, અહીંયા જે દ્રવ્ય ની સત્તા ની અપેક્ષા એ વાત છે. તો જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે, ત્યાં જ ગુણ, એટલે બધાનું ક્ષેત્ર સમાન. કાળ અપેક્ષા દ્રવ્ય ગુણ પર્યાય ને સરખાવું, તો દ્રવ્ય ને ગુણ અનાદિ અને પર્યાય એક સમાન. અને છેલ્લો ક્વેશ્ચન, દ્રવ્ય અને પર્યાયમાં ભેદ અભેદ સમજાવો. તો જો આમ તો દ્રવ્ય એક અપેક્ષા એ પર્યાય, એ દ્રવ્ય નું જ વર્તમાન પરિણામ છે, બરાબર. એટલે એ રીતે કહેવાય કે દ્રવ્ય અને પર્યાય અભેદ છે. પણ એ રીતે જોવા જઈએ તો પર્યાય ખાલી એક સમય ની છે અને દ્રવ્ય અનાદિ અનંત છે, તો બે ટાઈમ કેવી રીતના હોય? એટલે બે ભેદ વાળા પણ છે, ખ્યાલ આવે. અનેકા એક રીતે દ્રવ્ય ને પર્યાય કેમ છે અને એક રીતે જુદા જુદા. જો આન્સર, સંખ્યાથી દ્રવ્ય એક અને પર્યાયો અનંત, કાળથી દ્રવ્ય ત્રિકાળ, પર્યાય એક સમય, ભાવથી પણ બે માં ભેદ છે કે એક અનંત સ્વભાવી દ્રવ્ય છે અને પર્યાય કેવી છે, એક ગુણની પર્યાય છે. અને કેમ કે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ જુદું જુદું છે, ક્ષેત્રથી બે સેમ છે. જો આ દ્રવ્ય ગુણ પર્યાયમાં આમ જોવા જાવ ને તો અનેક રહસ્ય ભરેલા છે. જે પાછળથી આપણને 14 બોલ નો કોયડો આવે છે ને, સમયકાળમાં જ છે માટે, કે એક છે અનેક છે, નિત્ય છે અનિત્ય. તો દ્રવ્ય નિત્ય છે કે અનિત્ય છે? તો બે છે. તો દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે, પર્યાય સ્વભાવથી અનિત્ય. આને જ અનેકાંત સ્વરૂપ કહેવાય. એક રીતે જોવા જાઓ તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ જુદી વસ્તુ છે જ નહીં, એક જ વસ્તુ છે. દ્રવ્ય એની જ વિશેષતા એ ગુણો અને એની જ વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. અને સમજવા માટે થઈને પાછળ ત્રણના ભેદ પાડીને જુદા જુદા સમજાવવામાં આવે છે. આને જ વસ્તુ સ્વરૂપ અનેકાંતાત્મક છે એમ કહેવામાં આવે છે. સારી રીતે આપણું દ્રવ્ય ગુણ પર્યાયનું અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. હવે નેક્સ્ટ આપણું ચાર અભાવનું ચેપ્ટર છે, આપણે એક્ઝામ પછી આગળ. નેક્સ્ટ સન્ડે ના આપણે આ જ પાઠશાળાના ટાઈમે 10:30 to 11:30 એ ખાલી પર્યાય અધિકાર પર જ એક્ઝામ હોય છે, ખાલી પર્યાય અધિકાર. એટલે એટલું પ્રિપેર કરીને આવશે. ચાલ જીનવાણી, હે જીનવાણી ભારતી સોની જપો નિર્ણય, જો તે શરણાદ રહે તો પાવે સુખ છે, કે જ્ઞાન છે સૂચે લોકાલો, સોવાણી મસ્તકનું સવારે તું ગુરુ. બોલો જીનવાણી માર્ગનું.